શ્રી પ્રવચન સાર ગાથા 197 અને 198 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 127.
જગતના સામાન્ય જીવ સમુદાયને મૂળ કર્મનો સદભાવ હોવાથી તે કૃષ્ણ સહિત છે એ સરખામણી કરે છે. જગતના જીવો મોહી છે, ઈષ્ટ પદાર્થની અભિલાષા તેમને હોય છે. એ ઉપરાંત તેમને જ્ઞાનાવરણ કર્મનો સદભાવ હોવાથી તે ઘણા પદાર્થોને તો જાણતા જ નથી, એટલે કે અલ્પજ્ઞ પણ હોવાથી કેટલાક પદાર્થો જ માત્ર જણાય છે, થોડા જણાય છે અને ઘણા પદાર્થો તો જણાતા નથી. જે પદાર્થને તે જાણે છે, અહીંથી લેવાનું છે, જે પદાર્થને તે જાણે છે તેને પણ પૃથકરણપૂર્વક સૂક્ષ્મતાથી સ્પષ્ટતાથી જાણતો નથી. ઘણા પદાર્થો તો જણાતા નથી, થોડા જણાય છે પણ પૂરેપૂરા જણાતા નથી, એનો પણ અમુક ભાગ એને જણાય છે, સ્થૂળ પડ્યા છે. તેથી તેને નહીં જાણેલા પદાર્થને જાણવા માટે જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. જેનાથી અજાણ હોય તેને જાણવાની જિજ્ઞાસા એને થાય. શ્રીમદજી પર પ્રશ્ન થયો છે, બહુ શરૂમાં 17મા વર્ષ પહેલા કે લખી દીધું. થોડી વાર પછી શું બનશે એની તને ખબર નથી, તેનું કારણ શું એમ પૂછે છે. આવતીકાલે શું બનવાનું છે તેની તને ખબર નથી, તેનું કારણ શું એને જિજ્ઞાસામાં લઈ આવ્યા છે. એટલે 2-3 પ્રશ્ન બીજા છે એમાં આવો પ્રશ્ન કરશે કે જીવને જ્ઞાન હોવા છતાં અમુક જ જણાય છે અને અમુક નથી જણાતું. વ્યક્ત થાય છે, પ્રસિદ્ધ થાય છે, ઇન્દ્રિય ગોચર હોય તેવું હોય તેટલું જ જણાય અને બાકીનું ન જણાય એવી એની સ્થિતિ છે, તેનું કારણ શું અંતર સંશોધનમાં ઉતરે એવી જિજ્ઞાસા લીધી છે ત્યાં. એટલે એને પણ એ જાણે, જે પદાર્થને જાણે છે તેને પણ પૂરેપૂરા પૃથક્કરણપૂર્વક સૂક્ષ્મતાથી સ્પષ્ટતાથી પૂરેપૂરા જાણતો નથી. તેથી તેને નહીં જાણેલા પદાર્થને જાણવા માટે જિજ્ઞાસા હોય છે, તથા અસ્પષ્ટ પણે જાણેલા પદાર્થને વિશે સંદેહ હોય છે કે આટલું થોડું જણાયું તો આમ હશે કે આમ હશે એમ એને શંકા થાય છે, એવું શંકાશીલ જ્ઞાન રહે છે. આમ હોવાથી જગતના જીવોની આવી પરિસ્થિતિ હોવાથી તેને અભિલષિત, જિજ્ઞાસિત અને સંદિગ્ધ પદાર્થોનું ધ્યાન સંભળે છે. તેનું લક્ષ્ય એવું રહે કે શું થશે, કેમ થશે, ઈચ્છિત વસ્તુ મળશે કે નહીં મળે એવી શંકા, એની અભિલાષા, એની જિજ્ઞાસા એ ઉત્પન્ન થાય અને એનું ધ્યાન રહ્યા કરે એ સંભવિત છે અને અનુભવથી એ સમજી શકાય એવું છે કે આમ બને છે. આમ હોવાથી પરંતુ સર્વજ્ઞ ભગવાનને તો મોહ કર્મનો અભાવ હોવાથી તેઓ તૃષ્ણા રહી છે. ભગવાન સર્વજ્ઞને સંપૂર્ણ નિર્મોહી દશા હોવાથી તેમને તો કોઈ પણ પદાર્થ પ્રત્યે તૃષ્ણા અથવા અભિલાષા નથી. મેળવવાની ભાવના તેને તૃષ્ણા કહે છે, એક પ્રકારનો રાગ છે જે આર્ત ધ્યાન સ્વરૂપ છે. તેથી તેમને કોઈ અભિલાષા નથી. વળી તેમને જ્ઞાનાવરણીય કર્મનો અભાવ હોવાથી તેઓ સર્વ પદાર્થોને જાણે છે. જ્ઞાનાવરણીય કર્મનો નાશ થયો હોવાથી અને સંપૂર્ણ પોતાનું જ્ઞાન નિરાવરણ થયું હોવાથી સર્વ પદાર્થને એક જ સમયમાં પૂરેપૂરા જાણી લે છે, તથા પ્રત્યેક પદાર્થને અત્યંત સ્પષ્ટતાથી પરિપૂર્ણ જાણે છે. તેથી તેમને જિજ્ઞાસા કે સંદેહ કાંઈ હોતું નથી, રાગે નથી, વિલાસા નથી, જિજ્ઞાસા નથી, શંકા નથી. આ રીતે તેમને કોઈ પદાર્થ પ્રત્યે અભિલાષા, જિજ્ઞાસા કે સંદેહ હોતો નથી. તો પછી તેમને કયા પદાર્થનું ધ્યાન હોય છે? મળવાનું હતું એ બધું મળી ગયું છે, પૂર્ણ આનંદ પ્રાપ્ત છે, પછી ધ્યાન કોનું કરે છે એમ કે છે. કેમ કે 13-14 ગુણ સ્થાન સુધી શુદ્ધ ધ્યાનના પાયા ગણવામાં આવ્યા છે. ધ્યાન છે ભગવાનને ધ્યાન કેવું કે છે? આ તો એ ઉપચારથી કહ્યું છે. ધ્યાન 198ની જે ટીકા છે 366 પાને બીજી નીતિ છે. કિંતુ ઇદમેવ પરમ સુખાનુભવનમ બીજી નીતિ છે. કિંતુ ઇદમેવ પરમ સુખાનુભવનમ વા ધ્યાનકાર્ય ભૂતામ નિર્જરામ દ્રષ્ટવા ધ્યાન શબ્દેનો ઉપચર્યતે. ધ્યાન શબ્દથી એમના ઉપર ઉપચાર કરવામાં આવ્યો છે. ભગવાનને ધ્યાન છે, પણ ત્યાં કોઈ પદાર્થ મેળવવો બાકી રહ્યો છે કે સ્વરૂપ સુખ ઉત્પન્ન થવું હવે બાકી રહ્યું છે, અપૂર્ણ ઉત્પન્ન થયું છે. તેથી પૂર્ણ સુખ માટે ધ્યાનની આરાધના છે એવું ત્યાં હતું. એ ધ્યાનમાં ત્યાં ઉપચાર કરવામાં આવ્યો છે, ઉપચર્ય તે ઉપચાર કરેલો છે. એટલે ધ્યાન શબ્દ કહેવાય છે. એકાગ્રતા જોઈને ભગવાનની નિજ સ્વરૂપમાં એકાગ્રતા હોય છે. બીજા કોઈ પદાર્થ પ્રત્યે એમનો ઉપયોગ એ સમય માત્ર પણ ફરતો નથી કે જતો નથી. તેથી તે અપેક્ષાએ તેમને ધ્યાનનો ઉપચાર કરવામાં આવ્યો છે. લોકમાં છે ને પ્રસિદ્ધ દશા છે, લોકમાં છે. અને શુક્લ ધ્યાન ના પાયા ત્યાં આગમની પરિપાટી થી ગણવામાં આવ્યા છે. આગમમાં કહેવા પાછળ કઈક જોતું છે ને, આગમ છે એ આગમ નો વિષય છે. સિદ્ધ ભગવાન આગમ નો વિષય નથી. હા, એટલો છે કે એકાગ્ર છે બસ. પોતાના સશરીર હોવા છતાં પોતાના સ્વરૂપમાં એકાગ્ર છે. અને એકાગ્રતા એ ધ્યાનનું લક્ષણ છે એમ કહેવું. પણ તો એકાગ્રતા છે ને એમનો ઉપયોગ ફરતો નથી એવું. પણ આ તો લોકમાં છે ને, લોકમાં છે એટલે એમનું સ્વરૂપ દેખાડવામાં આવે છે. જ્યાં સુધી અસિદ્ધ દશા છે ત્યાં સુધી અપેક્ષા એ એમને સંસારી પણ કહેવામાં આવે છે, સંસારી કહેવામાં આવે છે. જ્યાં સુધી લોકના ક્ષેત્રમાં સંસારી પ્રાણીઓની મધ્યમાં છે ત્યાં સુધી તેમને સંસારી કહેવામાં આવ્યા છે. સિદ્ધને અસંસારી કયા છે એ તો ફેર પડે છે. અસિદ્ધત્વ થતો છે ને, અસિદ્ધત્વ છે એ તો ધ્યાનનો ઉપચાર કર્યો છે. હા, પણ આ તો ઓલામાં 14મા ગુણસ્થાનમાં ધ્યાનનો ઉપચાર છે. યોગી કેવળી થયા તો પણ એમને ત્યાં ધ્યાનનો ઉપચાર લાગુ પડે છે. કથનરૂપેણ પ્રથમા ગાથા. પહેલી ગાથામાં પિતાધિકારનો ટૂંકામાં સારાંશ છે. એ પ્રકારે આત્માના જ્ઞાનથી દર્શનમોહનો ક્ષય થાય છે એવા કથન રૂપે પહેલી ગાથા કહેવામાં આવી છે. આ પિતાધિકારમાં અંતરધિકારમાં એવમ આત્મપરિજ્ઞાનાથ, આત્મજ્ઞાન દ્વારા આત્મજ્ઞાન થવાથી દર્શનમોહનો નાશ થાય છે. એટલે કે આત્મજ્ઞાન સિવાય દર્શનમોહનો નાશ થવાનો જગતમાં કોઈ ઉપાય નથી. 199માં કહે છે કે આ રીતે જ, આ એક જ માર્ગ છે ને બીજો કોઈ માર્ગ નથી. એવી પહેલી ગાથા કઈ, દર્શન મોક્ષયા ચારિત્ર મોક્ષ પણમ ભવતી ઇતિ કથને ન દ્વિતીયા. બીજી ગાથામાં દર્શન મોહનો ક્ષય થવાથી ચારિત્ર મોહનો ક્ષય થાય છે એવા કથન રૂપે બીજી ગાથા કઈ. દર્શન મોહનો ક્ષય ન થાય ને ચારિત્ર મોહનો ક્ષય થાય એવું જગતમાં કોઈ જીવને વિશે બનતો નથી. ભલે બાહ્ય ચારિત્ર અંગીકાર કરે તો પણ ખરેખર તો એ બાહ્ય ચારિત્રને ત્યાં અચારિત્ર કહ્યું છે, એને ચારિત્ર કહ્યું નથી. લોકો જોવે છે કે આને ત્યાગ છે, કોઈ પણ પાપ ક્રિયા એને મન વચન અને કાયાથી જોવામાં આવતી નથી. દ્રવિલિંગી જેવાને તો મનથી પણ પાપ ક્રિયા નથી દેખાતી, નિત્યાત્મક પાપ છે. અબુદ્ધિપૂર્વક તદ ઉભય ક્ષયણ, એટલે દર્શન મોહ અને ચારિત્ર મોહના ક્ષયથી મોક્ષો ભવતી ઇતિ પ્રતિપાદનેન તૃતીયા ચેતિ આત્મલંબ ફલ આત્મોપલંબ ફલ કથન રૂપેણ દ્વિતીય સ્થળે ગાથાત્રયમ ગતમ. તદ ઉભય એટલે દર્શન મોહ અને ચારિત્ર મોહનો ક્ષય થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અથવા મોક્ષ થાય છે એવા પ્રતિપાદનથી ત્રીજી ગાથા કહી. અને એ રીતે આ પ્રકારે આત્મ અવલંબનના ફળના કથન રૂપે બીજા સ્થળમાં ત્રણ ગાથા કહેવામાં આવી છે. કેમ કે દર્શન મોહનો ક્ષય થાય છે ત્યારે આત્મજ્ઞાન થાય છે, આત્માના અવલંબનથી થાય છે, સ્વસંવેદન જ્ઞાન. પછી ચારિત્ર મોહ થાય છે, આત્માનું અવલંબન વિશેષ ઉગ્ર થાય છે ત્યારે ચારિત્ર મોહનો ક્ષય થાય છે. પહેલા જગન્ય અવલંબન છે સમ્યક દર્શનમાં, મધ્યમ કક્ષાનું અવલંબન છે મુનિપણામાં ચારિત્ર મોહનો ક્ષય કરવામાં, અને સંપૂર્ણ અવલંબન છે મોક્ષ થાય છે ત્યારે. એમ આત્મ અવલંબનનું ફળ આત્મોપલંબ એટલે આત્મ અવલંબનનું ફળ એના કથન રૂપે ત્રણ ગાથા બીજા સ્થળમાં કહેવામાં આવી છે. એ ત્રણ ગાથા ગઈ. હવે પ્રશ્ન ઉઠાવ્યો છે આ ગાથામાં તો, અથો ઉપલબ્ધ શુદ્ધાત્મ તત્વ સકળ જ્ઞાની કેમ જાયતી ઇતિ પ્રશ્નમ આક્ષેપ દ્વારેણ પૂર્વપક્ષમ વા કરોતી. હવે ઉપલબ્ધ શુદ્ધાત્મ તત્વ, જેને પોતાનું શુદ્ધાત્મ તત્વ પૂરેપૂરું ઉપલબ્ધ છે અથવા પ્રાપ્ત છે એવા જે સકળ જ્ઞાની એટલે સર્વજ્ઞ પરમાત્મા કેમ ધ્યાયતી, શા માટે ધ્યાન કરે છે, શું ધ્યાવે છે, કેમ ધ્યાયતી, શું ધ્યાવે છે, શેનું ધ્યાન કરે છે એવા પ્રશ્ન રૂપે અથવા આક્ષેપ રૂપે આક્ષેપ કર્યો છે ભગવાન ઉપર કે આમને ધ્યાન મળ્યું છે નું ભગવાનને. ઇતિ પ્રશ્નમ આક્ષેપ દ્વારેણ વા, પૂર્વ પક્ષમાં બે પ્રકાર લીધા, એવો પ્રશ્ન કહી શકાય અથવા એવો આક્ષેપ કહી શકાય. આક્ષેપ એટલા માટે છે, આક્ષેપ કહો અથવા અવર્ણવાદ કહો એની પરિભાષા છે. જેનામાં જે દોષ ન હોય તેનામાં તે દોષનો આરોપ કરવો, ઉપચાર કરવો, તેને આક્ષેપ અથવા અવર્ણવાદ કહેવામાં આવે છે. કે છે ને ભાઈ અવર્ણવાદ બોલે છે, અવર્ણવાદ બોલે છે એનો અર્થ એ છે કે એનામાં એ દોષ નથી છતાં એ દોષનો આરોપ કરવામાં આવે છે. એવો પૂર્વ પક્ષ આ ગાથામાં ફક્ત પ્રશ્ન રૂપે રજૂ કર્યો છે. પૂર્વ સૂત્ર ઉદિત નિશ્ચલ નિજ પરમાત્મ તત્વ પરિણતિ રૂપ શુદ્ધ ધ્યાને નિયત ઘણઘાદી કર્મા. નિયત એટલે જેણે હણી નાખ્યા છે ઘણઘાતી કર્મો ને. શેનાથી એણે છે એનું કારણ લીધું કે પૂર્વના સૂત્રમાં આગળના સૂત્રમાં કયા પ્રમાણે જેને પોતાના નિજ એટલે પોતાના પરમાત્મ તત્વની પરિણતિ રૂપ શુદ્ધ ધ્યાનની નિશ્ચળ ઉદય થયો છે, શુદ્ધ ધ્યાનનો નિર્વિકલ્પ ધ્યાનનો નિશ્ચળ ઉદય થયો છે, અચંચળ સ્થિર ઉપયોગ થયો છે તેવા શુદ્ધ ધ્યાન દ્વારા જેણે ઘાતી કર્મોને હણી નાખ્યા છે. ઘાતી કર્મોનો સ્વભાવ એવો છે કે ભલે એને આત્માની સાથે એને સંયોગ થયો હોય તો પણ જ્યાં આત્મા શુદ્ધ ધ્યાનમાં સ્થિર થાય ત્યારે એ બધા રસ્તો પકડવા લાગે છે, ચાલવા માંડે છે, એ રહેતા નથી, રહેતા નથી, એને નાશ પામ્યા એમ કહેવામાં આવે છે. એનો સ્વભાવ જ એવો છે. રાગમાં રાગના રસમાં લીન થાય તો ઘાતી કર્મો આક્રમણ કરે છે, અને વિતરાગ રસમાં લીન થાય ત્યારે એ ઘાતી કર્મો ભાગવા લાગે છે. હ એનો સ્વભાવ એવો છે, પેલા જવાનો છે. આમ આકરા કહેવાય છે, પણ પેલા જવાનો એનો સ્વભાવ છે. સુગાનીજી લખ્યું છે ને, બળવાન કો સબ સાથ દેતે હૈ. કોઈ હિંમત વાળો હોય, કોઈ બળવાન હોય તો બધા પડખે થઈ જાય. બળવાન ને બધા સાથ દે છે કૃષ્ણ. એ કર્મના સંબંધમાં જ લખ્યું છે કે કર્મો પણ ચાલવા લાગે છે. હા, દર્શન મો પહેલો જાય છે. રખડવાનું મુખ્ય કારણ પણ એ જ છે, અને જાય છે એ જ પહેલો. એક પત્ર માં લખ્યું છે, આ બધા પત્રો જોઈ ગયા છે. પણ કેટલું તો આમ જરા ગુઢ છે એમનું લખાણ, કેટલું લખાણ ગુઢ છે. વેપારી બાહ્ય જીવન વેપારી હતું, પણ ભાષાની શૈલી વિદ્વાન ને ટાઈપની હતી. કેટલીક ભાષા અલંકાર એવું બધું ઘણી જગ્યાએ એમની ભાષામાં આવે છે. એમ કે વિકલ્પ ને એમ કે હે વિકલ્પ, અગર તુજે તેરી આયુ પ્રિય હૈ, ભાષા અલંકાર હે. સાહિત્યકારની જે ભાષા હોય ને એવી ભાષા છે. હે વિકલ્પ, અગર તુજે તેરી આયુ પ્રિય હૈ તો ગુરુદેવ કે સંગ મેં ચલ. તો તું ગુરુદેવનો વિકલ્પ કર તારે કરવો હોય તો, નહીતર પછી ગુરુદેવનું આપેલું જે શસ્ત્ર છે એ તને મારી નાખશે. નહીતર વિતરાગ ભાવ એ ઉત્પન્ન થયો છે, એ વિકલ્પને કારણે તને તોડી નાખશે, મારી નાખશે. વિકલ્પ યદિ તુજે તેરી આયુ પ્રિય હૈ તો અન્ય સબકો ગૌણ કર, એટલે બીજા વિષયને ગૌણ કર, ગુરુદેવ કે સંઘ મેં લે ચલ. તું મને ગુરુદેવના સંઘ સુધી લઈ જા, વરના ઉનકા દિયા હુઆ વિતરાગી અસ્ત્ર શીઘ્ર હી તેરા અંત કર ડાલેગા. આગળ પાછળ થોડી વાતો છે, જળ કર્મ પણ સાથ આપે છે. પુરુષાર્થ જીવ ને જડ કર્મ સબ સબ સાથ દેતા હૈ, બલવાન કો સબ સાથ દેતા હૈ. આત્મા જ્યાં પોતાનું બળ પ્રગટ કર્યું એક પત્ર તો કાંતિભાઈ ઉપર નો છે. કાંતિભાઈ પુરુષાર્થ એના ઉપર બે ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા. દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ અને પુરુષાર્થી કાર્યની સિદ્ધિ એવા બે ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા. વિકલ્પ નો બીજો એવો ઉપચાર છે. કહેતા હું કે હે વિકલ્પાંશ, તેરે સંગ અનાદિ સે દુઃખ અનુભવ કરતા આયા હું. વિકલ્પ તો દુઃખરૂપ છે ને, અબ તો પીછા છોડ. યદિ કુછ કાલ રહેના હી ચાહતા હૈ, થોડો કાળ તારે રહેવું હોય તો સર્વસ્વ દેને વાલે પરમ ઉપકારી શ્રી ગુરુદેવ કી ભક્તિ સેવા ગુણવાદ મેં હી ઉનકે નિકટ વર્થ. ઈ ક્ષેત્ર તો કઈક ઠીક છે હજી તારા માટે. ઈસ ક્ષેત્ર મેં તો અધિક દુઃખદાયી હૈ, આ તો વધારે દુઃખદાયી છે. આવા બધા ઉપરથી તો ગુરુદેવ એક તારણ કાઢ્યું હતું, કેમ કે આમાં સ્વચ્છંદી છે એવી એક વાત ચાલી હતી. ત્યારે પછી કેટલાક આધાર ગુરુદેવે પોતે વ્યક્ત કર્યા હતા. જો આમ લિખ્યું છે, આમ લિખ્યું છે, અહીં આમ લિખ્યું છે. નિશ્ચયાભાષી હોય તો આ પ્રકાર આવે એમ પોતે પુરાવા કાઢીને જુદા તારીખ. બુદ્ધિપૂર્વક પણ જેને વિરોધ આવે છે, નિશ્ચયનો પરમ આદર થવો જોઈએ. એ આદરનો પક્ષ આવવાના બદલે એને વિપક્ષ વિરોધ આવે છે બુદ્ધિપૂર્વક. એ આત્મા ઘણો દૂર છે એમ થાય છે. એને તો અવકાશ નથી. જે અવકાશ આને છે, જે આદર કરે છે એને અવકાશ છે. પ્રયત્ન કરે તો, પુરુષાર્થ કરે તો. ઓલાને તો પુરુષાર્થ થવાનો પ્રશ્ન જ રહેતો. હા, તો એ તો બધું મીટર આવી ગયું ને, એ બધું મીટર આવી ગયું બાય. જેને જેને વિરોધ આવ્યો એ આત્માને અનુકૂળ નહોતા. વિરોધ એટલે એમાં કઈ એક પુસ્તક તો વ્યક્તિનો વિરોધ નથી, ખરેખર તો એ સ્વભાવનો વિરોધ છે. તો ગુરુદેવ કહે છે ને, અમારો વિરોધ કોઈ કરતો નથી ભાઈ, તો તમારા સ્વભાવનો આત્માનો વિરોધ થાય છે. યોગ્યતા તે પ્રકારની છે કે પોતાના સ્વતંત્ર યોગ્યતા દ્વારા એનો નિર્ણય થતો. શેઠની શિખામણ ક્યાં સુધી? તે તો શીખવેલી ચીજ થઈ, એને પોતે અંગીકાર કરી નથી. એમ તો કુંથી દબાય છે. એ લોકો નથી સામે દલીલ કરતા, એને બધાને બેસે છે એમ નથી. કુંનો પ્રકાર એવો છે બીજો ઓછા પુણ્ય વાળો જીવ એવું એટલું પ્રતિપાદન કરતો હોય તો હજાર તર્ક ઉત્પન્ન કરે. સ્વતંત્ર વિચાર શક્તિ બીજી વાત છે. પૂર્વ સૂત્ર ઉદિત નિશ્ચળ નિજ પરમાત્મ તત્વ પરિણતિ રૂપ શુદ્ધ ધ્યાન નિયત ગણગાતી કર્માહા. જેણે પૂર્વે કહેલા સૂત્રો અનુસાર સ્થિર નિજ પરમાત્મ તત્વના પરિણતિ રૂપ શુદ્ધ ધ્યાન દ્વારા ગણગાતી કર્મોનો નાશ કર્યો છે. પચકમ સ્વભાવ તચ્છન્નો પ્રત્યક્ષમ યથા ભવતી તથા સર્વભાવ તત્વજ્ઞ સર્વ પદાર્થ પરિજ્ઞાત સ્વરૂપ. પ્રત્યક્ષપણે સર્વ પદાર્થને સર્વભાવ તત્વજ્ઞ તચ્છન્નો એટલે તત્વજ્ઞ પ્રત્યક્ષપણે જેવા છે તેવા સર્વ પદાર્થને સર્વભાવને સર્વ પદાર્થને એના સર્વભાવ સહિત તત્વપણે એટલે જે છે તેના માટે તેને તત્વ કહેવામાં આવે છે. તે પદાર્થનું તે પણ તેને તત્વ કહેવામાં આવે છે. તેના જાણનાર છે તત્વજ્ઞ છે અથવા સર્વ પદાર્થના પરિજ્ઞાન સ્વરૂપ જે છે તે જ્ઞાનને સર્વજ્ઞપણ કહેવામાં આવે છે. જ્ઞેયંત ગતો જ્ઞેયાંત ગતઃ જ્ઞેયભૂત પદાર્થાનામ પરિચિતિ રૂપેણ પારંગત. જ્ઞેયના પારને પામી ગયા છે. પારને ગત એટલે પારંગત. આપણે નથી કહેતા પારંગત શબ્દ ગુજરાતીમાં છે પારંગત શબ્દ. આ વિષયમાં એ પારંગત છે. તમારું કામ એમાં નથી એમાં એ પારંગત છે એમ કહેવાય. એમ ભગવાન સર્વજ્ઞ સર્વજ્ઞેયોના પારને પામી ગયા છે તેથી તેને જ્ઞેયાંતગત છેડો આવી ગયો છે. કોઈ બાકી રહ્યો નથી. જ્ઞેયભૂત એવા પદાર્થોને જાણવામાં જેવો જાણવાને પાર પામેલા છે. એવમ વિશેષણ ત્રય વિશિષ્ટ એવા ત્રણ વિશેષણથી જે વિશિષ્ટ છે. સમણો સમણ છે. સમણો એટલે જીવિત મરણ આદિ સંભાવ પરિણતાત્મ સ્વરૂપ. શ્રમણો મહાશ્રમણ સર્વજ્ઞ. જેમને જીવન મરણ આદિ સર્વ અવસ્થાઓને વિશે સંભાવ છે એવા સંભાવરૂપ જે પરિણમી ગયા છે સંભાવનું જેને વિતરાગ ભાવનું જેને પરિણમન છે તે શ્રમણ છે અથવા મહાશ્રમણ છે અથવા એ સર્વજ્ઞ ભગવાન છે. મુનિ દશાની ઉત્કૃષ્ટ દશામાં આવ્યા છે ને એટલે મહાશ્રમણ એને કહેવામાં આવે છે. યતીશ્વર કહે છે ઘણીવાર યતિનામ ઈશ્વર યતીશ્વર. યતિઓના જે ઈશ્વર છે યતિઓમાં જે સર્વોત્કૃષ્ટ છે તેને યતીશ્વર જિનેન્દ્રને યતીશ્વર પણ કહેવામાં આવે છે. મહાશ્રમણ કહો સર્વજ્ઞ કહો. જાદી કમ્મઠમ ધ્યાયતી કમર્થમ ઇતિ પ્રશ્ન. કોને ધ્યાવે છે શું ધ્યાવે છે એવો પ્રશ્ન છે. અથવા કમર્થમ ધ્યાયતી કોના માટે ધ્યાવે છે શું ધ્યાવે છે કોને ધ્યાવે છે અથવા કમર્થમ એટલે શું પ્રયોજનને ધ્યાવે છે બાકી રહ્યું છે કે ધ્યાવે છે. ન કમ અપી ઇતિ આક્ષેપ. એમને કાંઈ બાકી તો રહ્યું નથી. એવા થયા થતા અસંદેહ સંશયાદિ રહીત હતી. અસંદેહ એટલે જેમને સંશય રહ્યો નથી એવા. અયમત્ર અર્થ અહીંયા એવો અર્થ છે કે યથા કોઈ દેવદત્તો વિષય સુખ નિમિત્તમ આરાધના ધ્યાનમ કરોતી યદા વિદ્યા સિદ્ધા ભવતી તત્ફલભૂતમ વિષય સુખમ ચ સિદ્ધમ ભવતી. તત આરાધના ધ્યાનમ ન કરોતી એક દાખલો આપ્યો કે જેમ દેવદત્ત નામનો કોઈ માણસ હોય કોઈ વિષય સુખ મેળવવા માટે એટલે કોઈ પણ બારમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એવી લબ્ધિ મને પ્રાપ્ત થાય કે હું પાણી છાંટું ને પથ્થર સોનો થાય, એવી કોઈ કોઈ પણ વિશેષ સુખની આરાધના માટે વિદ્યાનું આરાધન અથવા ધ્યાન કરે છે. આ કરે છે ને, કાળી ચૌદશ ને દિવસે શમશાનમાં જઈને વિદ્યા મેલી વિદ્યા સાધે છે એવું કહેવાય છે. કોને ખબર થાય છે કે નથી થતું, કોને ખબર. પણ ગામડામાં જે વાતો બહુ ચાલતી હોય, હા, કાળી ચૌદશ ને દિવસે જેને મેલી સિદ્ધિ વિદ્યા સાધવી હોય તે શ્મશાનમાં ભૂત પલિત પાસે જાય, ત્યાં બધા ભૂત ભૂતડા બધા ભેગા થાય અને એની પાસેથી શીખે. બહુ લાગતું નથી સાચું, વાયકા એવી લોક વાયકા. પણ એમ કે ધ્યાન કરે ત્યાં જઈને, અને જયારે એ વિદ્યા સિદ્ધ થાય છે ત્યારે તેના ફળભૂત વિષય સુખ પણ એને પ્રાપ્ત થાય છે. ત્યારે એને ત્યારે તે પછીને ફરીને આરાધનાનું ધ્યાન કરતો નથી, કેમ કે એને સિદ્ધિ થઈ ગઈ, વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ. તથા અયમ ભગવાન અપી કેવળ જ્ઞાન વિદ્યા નિમિત્તમ તત્ફળ ભૂતો અનંત સુખ નિમિત્તમ ચો પૂર્વમ છદમસ્થ અવસ્થાયામ શુદ્ધાત્મ ભાવના રૂપમ ધ્યાનમ કૃતવાન. એમ આ ભગવાન પણ કેવળ જ્ઞાનની વિદ્યાને નિમિત્તે અથવા તેના ફળભૂત જે અનંત સુખ છે એના નિમિત્તે પૂર્વે છદમસ્થ અવસ્થામાં હતા ત્યારે શુદ્ધાત્માની ભાવનારૂપ ધ્યાન કરવાવાળા હતા. મુનિપણામાં છદમસ્થ હતા ત્યારે એમને અનંત જ્ઞાન અનંત સુખ મળે એવું ફળ પ્રાપ્ત કરવા માટે એમણે ધ્યાન લગાવ્યું હતું અને ધ્યાન કરતા હતા. ઈદાની તદ્ધ્યાને એને કેવળ જ્ઞાન એવા ધ્યાનથી એમને કેવળ જ્ઞાન રૂપી વિદ્યા સિદ્ધ થઈ. તત્ફળ ભૂતમ અનંત સુખમ છે સિદ્ધમ, અને જ્ઞાનનું ફળ જે સુખ છે એવું અનંત સુખ પણ તેમને પ્રાપ્ત થયું, સિદ્ધ થયું એટલે પ્રાપ્ત થયું. કિમર્થમ ધ્યાનમ કરો તે પ્રશ્ન. તો પછી હવે કયા પ્રયોજનથી ધ્યાન કરે છે, શા માટે હવે ધ્યાન છોડી દેતા નથી એમ કે છે. બરાબર પ્રશ્ન ઉઠાવ્યો છે ને. આક્ષેપો વા ઇતિ પ્રશ્ન, આક્ષેપો વા એવો પ્રશ્ન છે અથવા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. દ્વિતીય છે આક્ષેપ એટલે અહીંયા લોકો જે રૂઢિગર સમજે છે એવો નહીં લેતો નથી છતાં કે અહીં તો આક્ષેપ કરે ત્યારે છમ છેડાઈ જાય છે. અરે તમે અમારા ઉપર આક્ષેપ કરો છો હોય સાચું હોય ને એમ કે પાછો હોય સાચું, અને વળી એમ કે તમારા ઉપર આક્ષેપ કરો છો સાચું કયું હોય તો આક્ષેપ કે એવું છે. કેમ યાર આત્મા દ્વિતીયમ છે કારણમ, અને બીજું કારણ આ છે કે પરોક્ષ અર્થે ધ્યાનમ ભવતી, કોઈ પરોક્ષ પદાર્થ હોય એનું ધ્યાન કરે પ્રત્યક્ષ કરવા માટે. ભગવત સર્વમ પ્રત્યક્ષમ, ભગવાનને તો બધું પ્રત્યક્ષ છે. પ્રથમ ધ્યાનમ ઇતિ, તો પછી શેનું ધ્યાન કરે છે. ઇતિ પૂર્વ પક્ષ દ્વારા એણ ગાથા ગતા, એ રીતે આ પૂર્વ પક્ષ રૂપે આ 197મી ગાથા દઈ. હવે એનો ઉત્તર આપશે 198 નીચે એનું મથાળું. હવે જેણે શુદ્ધાત્માને ઉપલબ્ધ કર્યો છે એટલે સંપૂર્ણપણે શુદ્ધાત્માની પ્રાપ્તિ જેને થઈ છે તે સકળ જ્ઞાની એટલે સર્વજ્ઞ આત્મા પરમાત્મા આને એટલે પરમ સૌખ્યને ધ્યાવે છે. ધ્યાવે છે એનો અર્થ આના પરિણમે છે અથવા અનુભવે છે એમ સૂત્ર દ્વારા પૂર્વની ગાથાના પ્રશ્નનો ઉત્તર કહે છે. ધ્યાનનો અર્થ આટલો કર્યો છે, ધ્યાવે છે એટલે અનુભવે છે એટલે અથવા પરિણમે છે બસ. ધ્યાન કરે છે એટલે નથી કરવા માટે ધ્યાન કરે છે એવો અર્થ અહીંયા લેવો નહીં એમ એમ ઉત્તર આપ્યો છે. સંવા બાધા વિદુતો સંમત સંવ સંવખ સુખ નાણટો ભૂદો અખા દીદો ધાદી અણખો પરમ સુખમ. Yeah. પ્રકાશિત થયેલો આત્મા સર્વ બાધા રહિત અને આખા આત્મામાં સંમંત એટલે સર્વ પ્રકારના સંમંત એટલે સર્વ પ્રકાર અથવા પરિપૂર્ણ સૌખ્ય તેમજ જ્ઞાનથી સમૃદ્ધ વર્તતો થકો સુખ અને જ્ઞાનથી સમૃદ્ધ વર્તતો થકો પરમ સૌખ્યને ધ્યાવે છે એટલે પરમ સુખ રૂપે પરિણમે છે અથવા પરમ સુખમાં એકાગ્ર રહે છે. ટીકા, જ્યારે આત્મા જે સહજ સુખ અને જ્ઞાનને બાધાના આયતનો છે એવા તથા જે અસકળ આત્મામાં અસર્વ પ્રકારના સુખ અને જ્ઞાનના આયતનો છે એવી ઇન્દ્રિયો એ બંનેના અભાવને લીધે અનિન્દ્રિય શબ્દ પેલો છે ને પોતે અનિન્દ્રિયપણે વર્તે છે. અનિન્દ્રિય વર્તે છે એનો આખો પરિવર્તનનો પ્રકાર બના બતાવી દીધો કે પહેલા આમ હતું એનો અભાવ કરીને આમ થયો. શું કહ્યું કે જ્યારે આ આત્મા એમ સ્વલક્ષપૂર્વક લે છે, જ્યારે આ આત્મા જે સહજ સુખ અને જ્ઞાનને બાધાના આયતનો છે કોણ ઇન્દ્રિયો ઇન્દ્રિયો છે તે સહજ સુખને બાધાનું કારણ છે અને સહજ જ્ઞાનને પણ એ બાધાનું કારણ છે. ઇન્દ્રિયોનું આલંબન લેવું શરીરના અવયવો તે દ્વારા ઉપયોગને અવલંબિત કરવો પર વિષય પ્રત્યે તે સહજ સુખને બાધા ઘાત કરનારું છે અને જ્ઞાનને પણ તે ઘાતનારું છે. એ પરિણામ પોતે જ્ઞાનને ઘાતનારું છે, એમાં એનું જ્ઞાન હણાય છે એનું સુખ પણ એમાં હણાય છે. એવી જે ઇન્દ્રિયો તેમજ જે અસકળ આત્મામાં આત્માના સર્વ પ્રદેશોમાં નહીં પણ થોડા જ પ્રદેશોમાં ત્યારે જે અસકળ આત્મામાં અસર્વ પ્રકારના એટલે અપૂર્ણ અસર્વ પ્રકાર એટલે અપૂર્ણ પ્રકારના સુખ અને જ્ઞાનના આયતનો છે એ સુખ નથી પણ સુખાભાસને વ્યવહારે સુખ કહેવાની અપરમાર્થિક એટલે વ્યવહારે સુખ કહેવાની રૂઢિ પદ્ધતિ છે. એવા જ્ઞાન અને સુખના જે આયતનો છે એવી જે ઇન્દ્રિયો તેના અભાવને લીધે એનો નાશ કરીને એટલે એવું વલણ સર્વથા જેણે બંધ કર્યું છે અને સંપૂર્ણપણે જે આત્મામાં લીન છે તેથી જે અનિન્દ્રિયપણે વર્તે છે તે જ વખતે તે બીજાઓને ઇન્દ્રિયાતીત વર્તતો થકો બીજાઓ પણ ઇન્દ્રિયો દ્વારા તેને જાણી શકતા નથી. અહીંયા ઇન્દ્રિયાતીત લીધો છે એટલે બીજાઓ દ્વારા ઇન્દ્રિયાતીત છે વર્ત લીધો છે. ઇન્દ્રિયને અગોચર બીજાઓ દ્વારા પાંચ ઇન્દ્રિયો દ્વારા જેને જાણી શકાતો નથી એવો વર્તતો થકો નિરાબાદ સહજ સુખ અને જ્ઞાન વાળો હોવાથી જેને કોઈ બાધા થઈ શકતી નથી જેના સુખમાં કોઈ ખલેલ બાધા વિક્ષેપ ક્ષોભ કરી શકાતો નથી એને નિરાબાદ સુખ અથવા અવ્યાબાદ સુખ કહેવામાં આવે છે. એવા સહજ સુખ અને જ્ઞાન વાળો હોવાથી કોણ ભગવાન સર્વજ્ઞની વાત કરે છે સર્વ બાધા રહીત તથા સકળ આત્મામાં એટલે પૂરા ક્ષેત્રમાં આત્માના સર્વ પ્રદેશોમાં સર્વ પ્રકારના એટલે સંપૂર્ણ સુખ પૂરેપૂરું સુખ અને જ્ઞાનથી ભરપૂર હોવાને લીધે આ વિષય છે એ જૈન દર્શનમાં છે. સકળ આત્મામાં સર્વ સુખ છે આ લોકો માને છે. કોઈ વચનાતીત સુખને માને છે વેદાંતમાં આવે છે વચનાતીત સુખ થાય છે. જ્યારે ધ્યાન અને સમાધિમાં સુખ ઉત્પન્ન થાય છે ત્યારે કોઈ અનિર્વચનીય સુખ થાય છે એ શબ્દ ત્યાં પારિભાષિક શબ્દ એવો છે અનિર્વચનીય સુખ કહે છે. પછી એને પૂછો કે ક્યાં સુખ તમને થાય છે અહીંયા અમારો જીવ ત્યારે તાળવામાં પહોંચી જાય છે એમ કે એને એ લોકો બ્રહ્મરંધ્ર કહે છે. બ્રહ્મને રહેવાનું સ્થાન તે બ્રહ્મરંધ્ર એ આત્માનું સુખ છે નહીં એ સાતાનું સુખ છે. અસકળ આત્મામાં જે સુખ થાય, આ નીચે લીધું ને, અસકળ આત્મામાં જે સુખ એને કહેવાની રૂઢી છે. ખરેખર તો એ સુખાભાસ છે, પણ સુખ છે નહીં. ત્યાં પણ એને સ્વવિકલ્પ સ્થિતિ છે. થોડો વિકલ્પ વર્તે છે કે મને અહીંયા સુખનું વેદન થાય છે. જ્યારે ચોથા ગુણ સ્થાને પ્રથમ નિર્વિકલ્પ ઉપયોગ થાય અને આત્માના આનંદનો અને સુખનો અનુભવ થાય, ત્યારે એને આત્માના સર્વ પ્રદેશમાં સુખ થાય. પહેલેથી તે જ્યારે જ્યારે એનો ઉપયોગ લીન થાય આત્મામાં, ત્યારે એને એ ઉપયોગ આખા બધા જ પ્રદેશમાં વ્યાપીને પ્રગટીને, એટલે તો કહે છે ને કે પ્રદેશે પ્રદેશે જ્ઞાનના દીવા થાય છે, એમ કહેવાય છે. પ્રદેશે પ્રદેશે જ્ઞાન દીપક પ્રગટે છે, એટલે સર્વ પ્રદેશે એટલે પૂરા ક્ષેત્રમાં સળંગપણે જ્ઞાનની સર્ચ લાઇટ એકદમ પ્રકાશમાન થાય છે. એ ચોથા ગુણ સ્થાન છે. હે, શરીરથી જુદો અનુભવ હોય કેવી રીતે? શરીરથી તો ક્યાંય ને ક્યાંય અહીં એક જગ્યાએ અનુભવ છે, બીજે જગ્યાએ તો એને કાંઈ વેદનનું ઠેકાણું નથી. અનુભવાય છે, દેખાય છે નહીં, પણ અનુભવાય છે. આ જે પૂરગોળનો પ્રકાશ છે એમ દેખવાનો એ વિષય નથી, પણ સર્ચ લાઇટ કહેવાનો અર્થ તો છે કે એ વિભિન્ન પ્રકારનું જ્ઞાનનું પરિણમન છે. જે ઇન્દ્રિય જ્ઞાનનું પરિણમન છે તેનાથી એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાનનું પરિણમન છે. પછી ગમે એને ઉપમા આપો, એને સર્ચ લાઇટ કયો, એને દીવા કયો, શું પણ છે, વિશિષ્ટ પ્રકારનો ઉપયોગ છે. શું કહે છે? સકળ આત્મામાં સર્વ પ્રકારના પૂર્ણ સુખ અને જ્ઞાનથી ભરપૂર હોવાને લીધે, આ તો સર્વજ્ઞાની વાત છે, પણ એ શરૂઆત ત્યાંથી થાય છે, ચોથા ગુણસ્થાનથી એ પ્રકારે ઉપાડાવે છે. પછી જ્યારે જ્યારે નિર્વિકલ્પ ઉપયોગ થાય, ચોથામાં વારંવાર થાય, પાંચમામાં થાય, મુનિપણાનો થાય, બધાનો એક જ પ્રકાર છે. તારતમ્યતા વધતી વધતી જાય છે, વેદનની તીવ્રતા વધે છે, પણ પ્રકારમાં બીજો કોઈ પ્રકાર છે એની જાત એની એક છે. તેથી તો કેવળ જ્ઞાનની ખબર પડે છે ચોથા ગુણસ્થાને, કે કેવળ જ્ઞાન આવું હોય છે. મુનિપણાનું જ્ઞાન પણ ત્યારે થાય છે, એટલે સંવર નિદ્રા તત્વનું જ્ઞાન, મોક્ષ તત્વનું જ્ઞાન ને એના પ્રતિપક્ષ તત્વનું જ્ઞાન, સાતે તત્વનું જ્ઞાન એક સમ્યક દર્શનમાં થાય છે. એટલે તો એમ લીધું છે તેરમી ગાથા સમીસારમાં, ભૂયથમ અસિદો ભૂતાર્થ ને આશ્રિત આ નવ તત્વનું જ્ઞાન છે. જીવ જી આશ્રવ વન સંવર નિદ્રા ને મોક્ષ, એ ભૂતાર્થ આશ્રિત એવું જ્ઞાન તે સમ્યક દર્શન છે, એમ તેરમી ગાથા છે. એ સાતેની વ્યાખ્યા, એ સાતેનો બુદ્ધિપૂર્વક વિચાર અને એ સાતેની બુદ્ધિપૂર્વકની સંમતિ કે આમ જ સાતે સાતે તત્વ હોય, એને સમ્યક દર્શન કહ્યું નથી. પણ ભૂતાર્થ આશ્રિત એવું જે સાત તત્વનું જ્ઞાન તેને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. તેરમી ગાથા એ રીતે છે ને. એ જ્ઞાન નથી, એ વિકલ્પનું જ્ઞાન છે, એ તત્વનું જ્ઞાન નથી. તત્વનું જ્ઞાન તો અનુભવ રૂપ હોય છે. એમ કહી સકળ આત્મામાં સર્વ પ્રકારના પૂરેપૂરા સુખ અને જ્ઞાનથી ભરપૂર હોવાને લીધે આખા આત્મામાં સમંત સૌખ્ય અને જ્ઞાનથી સમૃદ્ધ છે. આખા આત્મામાં પરિપૂર્ણ સુખ અને જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. કોણ? સર્વજ્ઞ સકળ જ્ઞાની જે છે તેમને આત્માના સર્વ પ્રદેશોમાં પૂરું જ્ઞાન અને પૂરું સુખ વર્તે છે. તેથી તેઓ પૂરા જ્ઞાન અને પૂરા સુખથી સમૃદ્ધ થયા છે, એમ કહેવામાં આવે છે. આવો થયેલો તે આત્મા સર્વ અભિલાષા જિજ્ઞાસા અને સંદેહનો તેમને અસંભવ હોવા છતાં એવા જે આત્મા થયા કે જેને સર્વ જ્ઞાન અને સર્વ સુખ છે, હવે સુખ મેળવવા માટે એમને કાંઈ કરવાનું બાકી રહેતું નથી, અને જ્ઞાન પૂરું હોવાથી કોઈ પદાર્થને જાણવાનો સ્વપર પદાર્થના કોઈ ગુણ ધર્મ કોઈ ચીજ એમને જાણવાની બાકી રહેતી નથી. એવા તે આત્મા સર્વ અભિલાષા જિજ્ઞાસા અને સંદેહનો તેમને અસંભવ હોવા છતાં એમને જિજ્ઞાસા ન થાય, એમને અભિલાષા રાગ ન થાય, શંકા ન થાય, છતાં પણ અપૂર્વ અને અનાકુલત્વ લક્ષણ, એટલે અનાકુળતા જેનું લક્ષણ છે એવા પરમ સૌખ્યને ધાવે છે, છતાં પણ આ આત્મા પરમ સુખનું ધ્યાનમાં લીન થયેલા છે, એમાં લીન છે. પરમ સૌખ્ય અપૂર્વ પૂર્વે નહીં પ્રાપ્ત એવા અને અનાકુલત્વ જેમાં બિલકુલ આકુલતા નથી એવું જે પરમ સુખ, એ સુખમાં એ તલ્લીન છે, એકાગ્ર છે, તેથી એને ધ્યાવે છે એમ કહેવામાં આવે છે. ધ્યાવે છે એટલે કે અનાકુળત્વ સંગત એક અગ્રના સંચેતન માત્ર રૂપે અવસ્થિત રહે છે. ધ્યાવે છે એનો સ્થિર રહે છે. અનાકુળત્વ સંગત અનાકુળપણું જેની સાથે છે, જોડાયેલું છે, અભેદપણે રહેલું છે, એવા એક અગ્ર, એક મુખ્યતા, અગ્ર એટલે મુખ્ય, એવા એક મુખ્ય સંચેતન માત્ર રૂપે, સંવેદન માત્ર રૂપે, વેદન માત્ર રૂપે તેઓ અવસ્થિત રહે છે. કેમ કે એનો અર્થ એમ નથી કે સંપૂર્ણ થયા એટલે વેદનનો અભાવ થયો. વેદનું તો આત્માનો ધર્મ છે, સમતા, રમતા, ઉર્જતા, વેદકતા, ચૈતન્ય, વેદકતા આવે છે ને, એ વેદનું તો એનો સ્વધર્મ છે. એ સ્વધર્મ શું કામ કરે છે? તે પોતાના સ્વરૂપનું સંચેતનમાં અગ્ર છે એવા અનંત અપૂર્વ સુખથી અભેદ થઈને વેદે છે અથવા અવસ્થિત રહે છે. વેદે છે અથવા અવસ્થિત રહે છે, એ અવસ્થિત રહે છે એને અહીંયા ધ્યાન કહેવામાં આવ્યું છે. અહીંયા ધ્યાનનો અર્થ એમ ન લેવો કે સાધના કરે છે, આરાધના કરે છે અને આરાધ્ય એને બાકી છે, સાધ્ય બાકી છે, એવો અહીંયા અર્થ લેવો નહીં, એટલી સ્પષ્ટતા છે. બસ અર્થાત અનાકૂળતા સાથે રહેલા એક આત્મારૂપી વિષયના અનુભવ રૂપે જ સ્વસ્વરૂપના ને વિષય કરનારા એવા ઉપયોગનો, ઉપયોગનો વિષય કોણ છે કે પોતાનો આત્મા, એવા વિષયના અનુભવન રૂપે માત્ર સ્થિત રહે છે. ધ્યાનનો અર્થ એટલો છે કે ફક્ત સ્થિર રહે છે, એને ધ્યાન કહેવામાં આવે છે. અને આવું અવસ્થાન સહજ જ્ઞાન સ્વભાવ સિદ્ધત્વની સિદ્ધિ છે. આવું જે સ્વરૂપમાં સ્થિર રહેવું એવું જે સમવસ્થાન, તે શું છે કે એક સિદ્ધિ છે. એની સિદ્ધિ છે કે સહજ જ્ઞાન અને આનંદ જે સ્વભાવ છે એના સિદ્ધત્વની એ સિદ્ધિ છે. એનું સિદ્ધપણું જે કરવું તેની સિદ્ધિ સ્વરૂપમાં સ્થિર રહેવું તે છે. એટલે એમ કહેવાનો અર્થ કે ઉપયોગનું સ્વરૂપમાં સ્થિર રહેવાથી સ્વભાવની સિદ્ધિ સહજપણે થાય છે. એની રીત લીધી, આગળ રીતથી વાત લીધી છે ને, એટલે એનું અનુસંધાન લીધું. હવે પછીની ગાથામાં આ જ એક મોક્ષ માર્ગની રીત છે એમ કહેવું છે, એટલે અહીંયા એ વાતનું અનુસંધાન છે, થોડો સંકેત લઈ લીધો છે. અર્થાત આમ સ્થિત રહેવું એ સહજ જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે, સહજ જ્ઞાન અને સહજ આનંદ એવો જેનો સ્વભાવ છે, એવા સિદ્ધપણાની પ્રાપ્તિ છે. ભાવાર્થ 197મી ગાથામાં પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો કે સર્વજ્ઞ ભગવાનને કોઈ પદાર્થ પ્રત્યે અભિલાષા, જિજ્ઞાસા અને સંદેહ નથી, તો પછી તેઓ કયા પદાર્થને ધ્યાવે છે અથવા શા માટે ધ્યાન કરે છે? બે અર્થ ઉપજાવ્યા છે અમૃતસિંહ. આ ગાથામાં તેનો ઉત્તર આ પ્રમાણે આપવામાં આવ્યો છે કે એક અગ્રનું એટલે એક વિષયને મુખ્ય કરીને સંવેદનથી જે ધ્યાન છે આ એની સામાન્ય વ્યાખ્યા છે કે એક વિષયને મુખ્ય કરીને તેનું સંવેદન કરવું, તેમાં એકાગ્ર રહેવું તે ધ્યાન છે. સર્વાત્મ પ્રદેશે પરિપૂર્ણ આનંદ અને જ્ઞાનથી ભરેલા સર્વજ્ઞ ભગવાન પરમાનંદથી અભિન્ન એવા નિજ આત્મા રૂપી એક વિષયનું સંવેદન કરતા હોવાથી તેમને પરમાનંદનું ધ્યાન છે. પરમાનંદનું ધ્યાન છે એટલે પરમાનંદમાં તેઓ લીન રહે છે. પરમાનંદને છોડીને બીજા કોઈ વિષયમાં તેમનો ઉપયોગ ફરતો નથી, અર્થાત તેઓ પરમ સુખને ધ્યાવે છે એમ કહેવામાં આવે છે. એકાગ્ર રહે છે તેથી ધ્યાવે છે. ધ્યાવે છે એટલે એમ પરિણમે છે એમ અહીંયા કહેવું છે. હા, એનું એક ધ્યાન રૂપી ઉપચાર લીધો. કેમ કે ધ્યાનનો રૂઢિઅર્થ એવો છે કે કોઈ ધ્યેયને ધ્યાવવું તેનું નામ ધ્યાન છે. તો એમ કે ધ્યેય હાંસલ નથી થયું માટે અહીંયા ધ્યાન કરે છે એમ એમ છે કે એમ તો છે. કેમ કે જ્યાં અવસ્થાની પૂર્ણતા થઈ ગઈ અને અપૂર્ણતા ન રહી પછી કાંઈ એને સાધવાનું કાંઈ હાંસલ કરવાનું રહેતું નથી. એ તો પ્રકૃત થઈ ગયા છે. છતાં એકાગ્રતા જોઈને ધ્યાનનો ઉપચાર કરવામાં આવ્યો છે. અને વિષય પણ એમ છે કે જ્યાં એકાગ્ર છે સર્વજ્ઞ ભગવાનનો ઉપયોગ, કેવળ જ્ઞાન ઉપયોગ જેને કહે છે, એ એકાગ્ર છે એ ઉપયોગને ફરવાનો કોઈ અવકાશ નથી. ખરી વાત તો એ છે કે ઉપયોગને ફરવાનો કોઈ અવકાશ છે નહીં. એમાં બે પ્રકાર છે. એક પ્રકાર તો એવો છે કે પોતાના નિજ સ્વરૂપમાં અનંત ગુણની સમૃદ્ધિની દિવ્યતા, અસાધારણતા અને ઉત્કૃષ્ટતા એટલી હદે છે કે એનાથી અધિક કોઈ પદાર્થ ઉપયોગ આપવા લાયક તો જગતમાં છે નહીં. એવું સર્વોત્કૃષ્ટ પદ પોતે હોવાથી તે પદને છોડીને ઉપયોગ બીજે જાય એવું સહજ જ બનતો નથી. એક આકર્ષણનો પ્રકાર થયો એ, એથી બીજે ક્યાંય એને એ ઉપયોગને આકર્ષણ નથી. બીજું, એવા પરિપૂર્ણ ઉપયોગમાં જગતના સચરાચર પદાર્થો સ્વયં પ્રતિબિંબિત થતા હોવાથી ઉપયોગ ફેરવ્યા વિના ઉપયોગને બહાર મૂકવો પડે ને જણાય એમ નહીં. મારે કોઈ ધીમેથી બોલતું હોય તો ભાઈ ધ્યાનથી સાંભળો તો સંભળાશે, નહીતર સંભળાશે નહીં. એમ કરીને ઉપયોગ મૂકવો પડે, સાંભળવા માટે એકાગ્ર થવું પડે. તો ભગવાનને તો ઉપયોગ ફેરવવાનો કોઈ અવકાશ જ નથી. કેમ કે અંતર્મુખ ઉપયોગમાં જ સ્વપર પ્રકાશક જ્ઞાનની વ્યક્તિ સ્પષ્ટપણું વ્યક્તપણું એટલું થયું છે કે એક સાથે જગતના તમામ પદાર્થો એમાં પ્રતિબિંબિત થાય છે. એટલે કોઈને જાણવા માટે ઉપયોગ ફેરવવો પડે એ પ્રશ્નનો એ અવકાશ પણ ત્યાં છે નહીં. એમ બંને પ્રકારે સ્વ અને પરની અપેક્ષા લેવા જતા ઉપયોગને ફરવાની કોઈ જગ્યા છે નહીં. તેથી સર્વકાળને માટે એક વખત પૂર્ણ ઉપયોગ થાય છે, સર્વકાળને માટે ઉપયોગ એક જ પ્રકારે રહે છે. પરિણમન હોવા છતાં ઉપયોગ પલટતો નથી, એ નથી. એ પ્રકારે ઉપયોગ રહ્યા કરે છે. તેને અહીંયા પરમાનંદનું ધ્યાન અથવા પરમ સુખનું ધ્યાન કહેવામાં આવ્યું છે. 198 વાર થાય.